તારીખ 10/2/1998 થી તારીખ 13/2/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 129.
અન્ય પદાર્થમાં પોતાપણાની કલ્પના, બીજા પદાર્થમાં જેમ કે ઘર હોય, પરિવારનો સભ્ય હોય, કલ્પના એટલે શું? કલ્પનામાં અને વાસ્તવિકતામાં અંતર શું? અને કલ્પના કેમ થઈ આવે છે, શું કરવા થાય છે, કેમ થાય છે, એવું કેમ દેખાય છે, એવું કેમ અનુભવાય છે? આમ તમે વિચાર કરો અને સમજ્યા હોય તો એમ લાગે કે કલ્પના થાય છે, ખરેખર એવું તો નથી કઈ, પણ એમ લેવું અમુક પ્રકારનો ઉદય આવે, એને કઈ થાય તો મને શું થાય? ક્યાંથી મારા પણ પકડ્યા છે? કોઈ યાર વિચારથી એમ લાગે કે મારા પણ હવે નથી લાગતો, ઉદયથી પોતાપણા, ઉદયમાં પોતાપણાને લઈને ફિલિંગ ઊભી થાય છે, ત્યાંથી પકડાય. કલ્પના કલ્પનાના રૂપે જોવાય તો કલ્પના તૂટી જાય, છૂટી જાય. કલ્પના વાસ્તવિકતાના રૂપે જોવાય ત્યારે કલ્પના લાગે. એકલા રહેવું પ્રકૃતિગત ગણો મને ગમે છે કે કોઈ બીજા પારમાર્થિક કારણસર ગમે છે, એ થોડુંક સમજવું જોઈએ પોતાના માટે. અને નિખાલસતા તો પ્રસંગે રાખવાની છે, પ્રસંગ તો ઉદયગત છે. ઉદયગત પ્રસંગ છે તો કઈ ટળતો નથી. નિખાલસતા છે ને એ પારદર્શકતા લાવે છે.
સામાન્ય પણ દેખાય
वो प्रकृति गति अलग बात हो गई। મોક્ષની ભૂમિકામાં એના અલગ અલગ સ્તર છે, સ્ટેજ વાઇઝ છે, કેમ કે જ્ઞાનીને તો સ્વરૂપના અવલંબને સુધરે છે, પણ જે સ્વરૂપથી અજાણ છે એને અવલંબન આવતું નથી તો પછી એને શું કરવું? સૌથી પહેલા આત્મકલ્યાણની ભાવનાથી પરિણામના સુધરવાનો શરૂઆત થાય છે। પછી જો કોઈ જ્ઞાની પુરુષનો યોગ બને તો એના અવલંબને પણ પરિણામ સુધરે છે, બહુમાન ભક્તિ આદિના પરિણામથી અને સત્સંગથી। એમ કરતા કરતા સ્વરૂપની ઓળખાણ સુધી પહોંચે ત્યારે એ પહેલા અવલોકનનું સ્ટેજ છે, પરિણામોનું અવલોકન ચાલે છે, ચાલતા પરિણામોનું, ત્યારે પણ પરિણામમાં ફરક પડે છે। પરિણામમાં જે ફરક પડે છે અભિપ્રાયપૂર્વક ફરક પડવો જરૂરી છે। જો અભિપ્રાય ફરે અને પરિણામ ફરે તો યથાર્થ છે, પણ અભિપ્રાય ન ફરે તો પરિણામ ફરેલા પાછા ફરીને ઉલટા થઈ જશે। એટલે દરેક સ્તરે અભિપ્રાયનો ફરક થવો જોઈએ, એ પણ એક યોજના છે, એની પણ એક વ્યવસ્થા છે। એ રીતે વ્યવસ્થિત જીવ મોક્ષતામાં વિકાસ કરે તો એ સ્વરૂપની ઓળખાણ સુધી પહોંચે। પછી ભેદ જ્ઞાનનું સ્ટેજ છે, અને ભેદ જ્ઞાન છે એ સ્વાનુભૂતિનું કારણ છે। એટલે ભેદ જ્ઞાન છે એ સ્વરૂપ અવલંબનનો પ્રયત્ન છે, એ પ્રયત્ન સૌને સફળતા મળે એટલે સ્વરૂપનો અવલંબન હાથ લાગે છે, પછી આખી લાઈન સ્વરૂપના અવલંબન ઉપર ચાલે છે। એમાં શું છે, અનેક પ્રકારના મિથ્યા અભિપ્રાયનો સંગ્રહ કરીને જીવ બેઠો છે। મોટામાં મોટો વિપરીત અભિપ્રાય છે એ સંસારની ઉપાસનાનો છે, એ પહેલા સ્ટેજે જાય છે। પરિભ્રમણની ચિંતનાને વેદના શરૂ થાય ત્યારે એ અભિપ્રાય બદલાય ને જીવને મુક્ત થવાનો અભિપ્રાય બંધાય છે, પછી એના પરિણામોની લાઈન સારી ચાલે છે। પછી કર્તા બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, આધાર બુદ્ધિ, પરમા સુખ બુદ્ધિ, એ બધા જે અભિપ્રાયો છે એ અવલોકનના સ્ટેજની અંદર મોટાભાગના એકદમ પાતળા પડી જાય છે અને જ્ઞાન દશામાં નાશ થવાના છે ઉલટા અભિપ્રાય। પણ મૂળ ફેરફાર અભિપ્રાયમાં થવો જોઈએ તો પરિણામોનો યથાર્થ સુધાર આવે, નહીં તો સુધાર યથાર્થ નથી હોતો, ત્યારે ઠીક થાય ને પાછું બગડી જાય, ક્યારેક ઠીક થાય ને પાછું બગડી જાય, એમ પોતાને લાગ્યા કરે. અને કોઈ પણ રીતે એક ધારી લાઈન ચાલે નહીં. મુમુક્ષુતામાં એક લક્ષ્યથી, એક ધ્યેયથી, એક લયથી કામ ચાલે તો જ આગળ વધી શકે. નહીં તો શક્તિ ઓછી છે. પૂર્વકર્મના ઉદયો અનેક પ્રકારના પોતાના જ કરેલા અપરાધના હોય છે અને ઘણી શક્તિ ઓછી હોય છે, એટલે થોડોક ડિસ્ટર્બન્સ હોય તો પણ પરિણામ બગડી જાય. નાની નાની વાતમાં પણ પરિણામ બગડી જાય, મોટી વાતમાં તો બગડે છે. એનો આશય તો છે વિતરાગતા છે, અથવા એનો આશય જ્ઞાતાપણે રહેવું તે છે. જો જીવ જ્ઞાતાપણે રહીએ તો પરિણામનો પણ જ્ઞાતા થઈ ગયો. જ્ઞાતા ભાવમાં તો પરિણામોનો ને વિભાવનો પણ જ્ઞાતા થઈ ગયો. પણ એ તો ક્યારે રહી શકે કે જ્ઞાયક સ્વભાવનું અવલંબન હોય ત્યારે. હવે એ અવલંબન ન હોય તો ખોટું સમાધાન કરે, અને એ સમાધાન, ખોટું સમાધાન કરવું એ પણ એક વિપરીતતા છે. ખોટું સમાધાન કરવું એ પણ એક વિપરીતતા છે, બીજું કાંઈ નથી. એટલે એવી વિપરીતતામાં ન જવું જોઈએ. સુગાનીજીએ લીધું છે કે ભૂંડ જેમ વિષ્ઠા ખાવામાં, ભૂંડ અને અઘોરી જેમ વિષ્ઠા ખાવામાં સુખ માને છે, એમ ખોટા સમાધાનમાં જીવ ખોટી શાંતિ પકડે છે. એવી કડક ભાષાથી એને સરખામણી આપે છે. એમનો આશય ત્યાં એમ છે કે ભૂમિકા અનુસાર સમાધાન કરો. ક્રમબદ્ધ પર્યાયનું સમાધાન તો જ્ઞાની કરે છે, એની ભૂમિકામાં યથાર્થ છે. મોક્ષની ભૂમિકામાં એનું એ સમાધાન નથી, કેમકે પોતાપણું રાખી અને સમાધાન કરે છે. પરમા પોતાપણું રાખીને સમાધાન કરે છે, જ્ઞાતા ભાવે રહ્યા વિના કરતા ભાવે રહીને સમાધાન કરે છે. તો કરતાપણું રહીએ અને ક્રમબદ્ધ આવ્યું ક્યાંથી? પરિણામનું કરતાપણું, વિભાવનું, રાગનું કરતાપણું ચાલુ રહીએ અને ક્રમબદ્ધ આવ્યું ક્યાંથી? અને આવ્યું જ નથી, તો ખોટું સમાધાન કર્યું છે. એટલે અજ્ઞાન દશામાં એ સમાધાન સંભવિત નથી, છતાં પણ માને કે સમાધાન થયું છે, ઉઘાડ જ્ઞાનથી સમજ્યા છીએ. એટલે એ તો પોતે ધોખાબાજીમાં આવે છે, છેતરાઈ જાય છે પોતે. ચોકીદાર થઈ જવું જોઈએ, દરવાજે બેસો, અહીંયા થોડો કૂતરા મંદિરાનો ત્રાસ છે, કોઈને આવવા ન દેતા. ચોકીદાર થઈને બેસી જાવ તો કોઈને આવવા ન દે. ચોકીદાર થઈ જાવ, પછી જુઓ ચોકીદાર થવામાં કેવી રીતે થઈને રહી શકાય, પછીની વાત છે.
પપ્પા ઘરે બોલ્યા છે કે મેં તો ઘણો માલ કહેતો
પૂછી લેવા હું વાંધો
પૂછી દીધું તમે મને બહુ મન નથી આપને વધુ જયારે તમે દેખાવ બગાડી નાખો એવી રીતે પછી આજે કર્યું હતું
કેમ લાગ્યું બીજા પોતાને સારું લગાડે એવી અપેક્ષા રાખે અને બીજાને સારું લગાડવું એવો અભિપ્રાય રાખવો
બાળી થઈ ગઈ કે તને દેખાતું નથી પછી એવી રીતે કે પછી તો એ વખતે એમ થાય કે આવું કરવા કે છે સ્કૂલમાં કે આવું કહેવાનું હશે એટલે આવી રીતે મહેનત શીખવાડે છે આવે પછી એમ ઘરે આવીને એટલે ત્યારે પણ આકુરતા થતી હતી
શિક્ષક વાત કરી કે નહીં કરી?
ના ભાઈ શી, એમ કીધું, એમ થતું હતું કે જેટલા દિવસ હાલે એટલું હલાવે દઉં, બે ત્રણ દિવસથી એવું જ કરે ભાઈ શી, એટલે હવે હવે નથી રહેવાતું. એટલે એમ કહું છું કે પપ્પા મને ચિઠ્ઠી લખી દો એના બાબતમાં, કાલ મેમને દેખાડી દઈશ. પછી હું જ્યાં બેસતી હતી ને ત્યાંથી બીજી પ્લેસે બેસાડી, મીન્સ અંદરની બાજુ પહેલી બેન્ચ પર, ખૂણાની જે બેન્ચ હોય ને એમાં. પછી તો એ ત્યાં જ્યારે હું આગળ આવું ત્યારે મને દેખાય જ નહીં, ઊભું થવું પડે છે જોવા માટે. મામ કે બેસજા બેસજા, પાછળ વાળાને દેખાશે નહીં. પછી મામ એવું કે
તમે એમ કીધું ને કે આપણે કોઈના પ્રત્યે મો ન કરવો જોઈએ અને રાગ પણ ના કરવો જોઈએ, તો કેવી રીતે કરવાનું? તો પછી
આત્મકલ્યાણ કરવું હોય તો એમ વાત છે ને, એટલે મોને રાગ કર્યા વગર નોકર લોકો કેવી રીતે કરે છે? મોરા કરે છે બસ, આપણા પ્રારબ્ધથી આપણે આ નોકરી કરી લેવાની છે, ડ્યુટી હોય પછી વાંધો નહીં આવે. મારા પણ રાખશો તો અપેક્ષા વૃત્તિ ઊભી થશે, અને આમ કરવું જોઈએ, અને આમ કરવું જોઈએ, અને આમ કરવું જોઈએ, પછી તો પાકુરતા વધવાની. મૂળ વાત સુખી થવાની રીત, કોઈ પણ પ્રસંગમાં દુઃખી ન થવું અને સુખી થવું, એ વાત આની અંદર છે. મૂળ ટિકટકા છે કોઈ પણ પ્રસંગમાં. તમે જેટલો મોહને રાગ કરો એટલું તમને દુઃખ થાય, આકુરતા થવાની. મોટા ભાગે તો કુટુંબમાં જ કરો છો, કુટુંબ તો પ્રારબ્ધને લઈને સંયોગ થયો છે. કોઈ જીવ ક્યાંથી આવ્યો છે, કોઈ જીવ ક્યાંથી આવ્યો છે, કોઈ જીવ ક્યાંથી આવ્યો છે, ટ્રેનના ડબ્બામાં ભેગા થયા, મામી ત્યાં આ ડબ્બામાં ભેગા થયા. તો ટ્રેનના ડબ્બામાં ભેગા થયા તો આપણે એકબીજા શાંતિથી, શાંતિ ન થાય એવી રીતે ગોઠવાઈ જઈએ. એમ આ શાંતિ ન થાય એવું તો ઘરમાં ગોઠવાઈ જવાનું. પણ આપણે ડબ્બામાં પેસેન્જર મળે અને ભોગી નથી પડતા, એમ વળગવાનું ને મારા પણ કરીને. કેમ કે સ્ટેશન આવશે એટલે હવે ઉતરી જશે, ત્યાં તો ખબર હોય છે કે આ સ્ટેશને ઉતરવાના છે. અહીં તો ઓચિંતું જ જાય છે, સ્ટેશને ઓચિંતું જ આવે છે, ઓચિંતો માણસ ચાલે જાય છે. કુટુંબ કહેવાય નથી એટલે ક્યાં તો જાઉં છું. મુસાફર જેવું છે, પ્રયોગ નહીં આવે, ચાલી શકે. પણ જ્ઞાનને જોવું, જ્ઞાનને જોતા માલુમ પડશે કે જ્ઞાનમાં જ્ઞાન છે, જ્ઞાનમાં ઠંડી નથી. જ્ઞાનમાં જ્ઞાન છે ને જ્ઞાનમાં ઠંડી નથી, પછી લાગવું નહીં રહીએ, પછી જાણવું રહીએ છે, એમ પ્રયોગ છે. એ પ્રકારે પ્રયોગ છે. બધું તો શું છે, શાસ્ત્રમાં આવ્યું છે એટલે એ આપણે એ રીતે વિચારી લીધું, તો એ પ્રયોગ ન થાય. પ્રયોગમાં વસ્તુ સ્વરૂપને જોવાનું છે. જોવાય નહીં તો વિચાર મચાવી દીધે. બે પરિણામ જ છે, વિચાર પણ પરિણામ છે અને પ્રયોગ પણ પરિણામ છે. પણ જો પ્રયોગ છે એ જોવારૂપ છે, અવલોકનારૂપ છે, જોવાનું ન થાય વસ્તુ જેમ છે તો એ વિચારમાં ચાલી લીધી છે. કેમ કે વિચારમાં આપણે કેટલીક સમજણ લીધી છે અને સમજણ અનુસાર પ્રયોગ કરવા માગીએ છીએ. સમજણ અનુસાર જ્યારે પ્રયોગ કરવા માગીએ, પહેલા સમજાશી પ્રયોગને, અથવા અનેક પ્રકારના સમાધાન પણ સાંભળ્યા છે એટલે સમાધાન પણ કરીએ છીએ. પ્રયોગની અંદર તો વસ્તુ સ્વરૂપ જોવાનું છે, જો જોવાય નહીં તો એ વિચારમાં જાય એ થોડુંક ચેક કરવાનું. વરુણ કુમાર આગળ આવી જાઓ, આજે એનો વારો છે. આવ્યો તો સાંજે પણ બધા બેન ચાલતો હતો એટલે પછી કે હું બધાની વચ્ચે કહું તો મેં તો બહુ સરસ હતો, વધારે સારો.
હીરાલાલજી અંકલ ની સામે વાત થયેલી પાપા ને મારે.
કોની સામે?
હીરાલાલજી અંકલ ની સામે.
હીરાલાલજી અંકલ ની સામે વાત થઈ.
તો પછી ત્યારે એવી વાત થઈ હતી કે અહીંયા મારા આમ ટીવી કમ્પ્યુટર બધું મળશે, પછી હજી સુધી કાંઈ મળ્યું નથી.
એવું છે?
તો પછી એ લોકોએ ત્યારે એવી એવું કીધું હતું કે તને બધું મળશે, આવું બધું મળશે તને જે જોઈએ, પણ તને સત્સંગમાં રેગ્યુલરલી આવજો. પછી મેં કીધું કે હા, હું એ લોકો શિફ્ટ થવા પહેલાં પણ પૂછ્યું હતું પાપા ઘણી વાર, તો તને શિફ્ટ થવું છે તો પોતાના મનથી શિફ્ટ થાય. કારણ કે વચ્ચે તો મારો એમ મૂડ હતો કે હું મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ સાથે રહું બોમ્બેમાં, પછી ત્યારે તો એ લોકો એમ કીધેલું, તો ત્યારે મારું પછી મૂડ થઈ ગયું કે ટીવી કમ્પ્યુટર બધું હશે.
હવે એવી વાત છે કે તારા અભિપ્રાયમાં એ બધું ફૂલફિલ થાય તો સત્સંગ કરવો એવું કઈ છે? મમ્મી
સાથે પણ બે ત્રણ વાર વાત થયેલી, તો મનમાં એવું તો છે કે હું સત્સંગ કરું છું, મારું હિત માટે કરું છું, પણ પછી કોઈ પણ વાત આવે ને તો સીધા સીધું સત્સંગ કરું જાઉં કે મને સત્સંગ નથી કરવો.
કઈ પણ વાંધો પડે ત્યારે સત્સંગ નથી કરવો એમ આવી જાય છે ને. એક વાત તને કરું કે આપણે જરૂરિયાતનો કોઈ છેડો નથી, કોઈ પણ ચીજ આપણને જરૂર પડે ને મળી જાય એટલે બીજી જરૂરિયાત આપણે ઊભી થવાની. તારી જરૂરિયાતો નહીં, દુનિયાના બધા માણસોની આ પરિસ્થિતિ છે. આ ફ્લેટ લીધો હોય તો પછી આથી મોટો લેવાનું મન થાય, ગાડી ન હોય ત્યારે મારુતિ લેવાનું મન થાય, પણ મારુતિ હોય ત્યારે 1000 નું મન થાય, 1000 હોય ત્યારે ઓપેલનું મન થાય, ઓપેલ હોય ત્યારે મર્સિડીઝનું મન થાય, મર્સિડીઝ આવે ત્યારે રોલ્સ રોયનું મન થાય, અને એક રોલ્સ રોય હોય તો પણ પૂરું ન પડે, પછી 2, 3, 4 કેટલી જોઈ છે એનું કાંઈ હદ નથી. કહેવાનો મતલબ શું છે? એક તો પાપાને પૂછી જોઉં કે આ તમે પ્રમેશ આપ્યું તો અમને નથી થઈ શકતું, એનું કારણ પૈસાની તકલીફ છે કે બીજું કંઈ કારણ છે પૂછી જોઉં. જો પૈસાની તકલીફ હોય તો આપણે આગ્રહ નહીં રાખવો જોઈએ. જે પરિસ્થિતિમાં આપણે આર્થિક સ્થિતિ હોય એ પરિસ્થિતિમાં આપણે જીવન જીવવું જોઈએ એવો અભિપ્રાય રાખવો અને એવું વર્તન રાખવું. અને બીજું કાંઈ કારણ હોય તો મને જણાવજે, તો આપણે એનો વિચાર કરશું, શું જવાબ આપે છે આપણે વિચાર કરશું. આપણે એ બાબતની અંદર આગ્રહ નહીં રાખવો. ફાઇનાન્સનો પ્રોબ્લેમ હોય તો શું કરે, અને સ્વાભાવિક છે કે ન અપાવી શકે, તો આપણે એ વગર કંઈ ન ચાલે એવું તો કાંઈ નથી. ટીવી વગર ન જીવી શકીએ કે કોમ્પ્યુટર વગર ન જીવી શકીએ એવું તો કાંઈ નથી. આપણે આપણું કામ ભણવાનું અને સત્સંગ કરવાનું બે કામ છે અત્યારે. એમાં મુખ્ય કામ સત્સંગ કરવાનું છે અને ગૌણ પણ કામ ભણવાનું છે. શું એ આપણે બે વગર કરી શકીએ એમ છે? અને કોમ્પ્યુટર તો તમને સ્કૂલમાં થોડું ઘણું તો શીખવા મળે છે, એટલે તો પ્રાઇમરી તમને જે શીખવાનો જે સ્ટાન્ડર્ડ છે એ પ્રમાણે તમને શીખડાવે છે, તો એ પ્રમાણે થોડું થોડું કામ ચાલે છે આપણું કોમ્પ્યુટરનું. તો ગેમ ખેલવા માટે બહુ મન થાય એવું છે. બહુ રસ લેવા જેવો નથી, એને સત્સંગમાં રસ લેવો હોય ને એને બહુ એવા પાપ ભાવમાં નહીં જવું જોઈએ. કેવા એવા પાપ ભાવમાં બહુ રસ નહીં લેવો. ઠીક છે, ક્યારેક કોઈ વખત રિલેક્સ થવા માટે
પાપાને હીરાલાલજી અંકલ થી એવું થોડુંક વાત થઈ હતી કે સંસાર પર થોડું કામ કરી શકે. પછી મને મેઇન ઈ છે કે કમ્પ્યુટર પર કામ કરવું છે, મને કાંઈ પણ કામ ગેમ કે.
ઠીક છે, પણ હવે જ્યારે ફાઇનાન્સનો પ્રોબ્લેમ હોય ત્યારે આપણે બહુ ઇન્સિસ્ટ નહીં કરવું જોઈએ.
પછી મમ્મી સાથે ઘણી વાર જીત થઈ જાય છે આ બાબત માટે
નહીં કરવું જોઈએ. પણ યાદ ફરિયાદ કરતા તો તાર મમ્મી વાગે કરે છે, બધું સાંજે જ આપણે ચર્ચા કરવાની છે. સાંજે સવારે અમારે મંદિરથી આવતા હતા ને ત્યારે જ રસ્તામાં વાત કરતા હતા, કેવી રીતે બહુ ગડબડ કરે છે. બધું સાંજે આપણે વાત કરવાની છે એની સાથે. એટલે ફાઇનાન્સ પ્રોબ્લેમ હોય પેરેન્ટ્સને ત્યારે આપણે બહુ તંગ નહીં કરવા જોઈએ, કેમ કે એ લોકોને ઘણી રિસ્પોન્સિબિલિટી હોય છે. અને છોકરાઓની અને બહેરામની ફરજ છે કે આપણી જે આર્થિક સ્થિતિ હોય એની અંદર જ આપણે આપણી લિમિટમાં ચાલવું, એ આપણી ફરજ છે. બહુ મહત્વાકાંક્ષામાં નહીં જવું. બીજું
પછી એ જ એક મેઇન પરિણામ હતું. પછી બાકી મને સ્કૂલમાં આ પ્રસંગ બની ગયો હતો કે મેં મેમે માર્યું હતું ને મેં સહન કરી લીધું હતું, પછી એમાં ગળી ગયો હતો બાકી એ વાત. પણ પછી હવે મમ્મી લોકો વાત કરીને આવ્યા સીમા મેમ સાથે, તો એમને કીધું કે એ એકચ્યુઅલી મારા પર જ વોચ રાખતા હતા ને સાયના અને વારે ઘડીએ ભડકાવે છે વ્રજનીતાને. તો સીમા મેમે એમ પણ કીધું કે આ સ્ટોપ કરવા માટે મેં વરુણને માર્યો હતો ને આવી બધી વાતો સ્કૂલમાં હોય થાય છે. તો પછી મને એવો એક ભાવ આવી ગયો હતો કે સાયનાને એકવાર સબક શીખવાડી દઈશ.
કાંઈ બહુ ગુસ્સો નહીં કરવો આપણે, આવી જશે એને મળી લાઈન
પછી. કારણ કે એ સમજે શું છે આખા સ્કૂલની સામે મારી
ઘરમાં પણ ન્યાય આપણે નહીં કરવો, તું ગુનીને મારી દેશ એ રીતે નહીં કરવો. ફરિયાદ કરવાની શું મમ્મીને પપ્પાને જે હોય ને કે આ મને આમ કરે છે, મને આમ તંગ કરે છે, આમ છે આમ છે. આપણે હાથમાં કાયદો નહીં લેવાનો, આપણું આપણે આપણું સ્ટેજ નથી, સ્ટેટસ નથી. બીજું વચ્ચે તને કહેવાનું રહી ગયું કે કોઈ પણ વાતમાં માંધો પડે એટલે સત્સંગ નહીં કરવો, એ વાત ઘણી ખરાબ છે. સત્સંગ તો તમે મને ગમે એમ કરશો તો હું નહીં છોડું એમ આવવું જોઈએ. શું તમે મને પ્રતિકૂળતા આપશો કે તમે મને કાંઈ પણ હેરાન કરશો તો એવું કરતા નથી, પણ કરે તો એ તો એક વાર સત્સંગ તો હું નહીં છોડું એવી સમજણ હોવી જોઈએ. આ સમજણમાં મોટી ગડબડ છે. હા એવું જ થયું એનો, જેને એમના માટે ન કરતો હોય તો એના જેવી જ વાત થઈ ગયા તો એટલે એને ધમકી દેશ તો હે. હા પછી હું સત્સંગ નહીં કરું જેને એમના માટે ન કરતો હોય એના જેવી વાત થઈ ગઈ, એ તો બહુ ખરાબ વાત છે. એ વસ્તુ નહીં બનવી જોઈએ. સત્સંગમાં મુખ્ય વાત જ એ છે કે હું મારું આત્મકલ્યાણ કરવા માટે અહીંયા આવ્યો છું અને એક જ લક્ષ્યથી મારે અહીંયા મારા મારી મારા વિચારો મારી બુદ્ધિ મારી સમજણમાં ચાલવું છે એવી રીતે લેવાનું છે. શું બીજી કોઈ વાત નહીં વચ્ચે અને એના માટે કોઈ કન્ડિશન નહીં કે મને આ મળે તો સત્સંગ કરું એમ પણ નહીં. સત્સંગ તો કોઈ પણ ભોગે કરવાનો કરવાનું ને કરવાનું, કેમ કે એના જેવી કોઈ બીજી મૂલ્યવાન વસ્તુ નથી, કિંમતી વસ્તુ નથી. શું એટલું અભિપ્રાયમાં રાખીને ચાલવાનો. ટાઈપિંગમાં સ્પીડ આવી ગઈ હોય તો પછી કમ્પ્યુટરમાં કીબોર્ડ ઉપર સ્પીડ આવી જાય. કિસકે સાથ બરાબરી?
વરુણ કો થોડા કમ્પેરિઝન રહેતા હૈ કભી કભી.
કિસકે સાથ બરાબરી કિસકે સાથ કરતા હૈ?
बड़े बच्चे लूना स्कूटी चलाते हैं तो मैं क्यों नहीं चला सकता, दूसरे को घूमने मिलता है तो आप हमको घर पे क्यों रखते हो, दूसरे के लिमिटेशंस नहीं होते आप इतने लिमिटेशंस क्यों रखते हो, ऐसे नुकसान हो सकते हैं।
गड़बड़ तो बहुत बढ़ गई है उसमें, बीच में कुसंग में चढ़ गया, सत्संग छोड़ दिया, तो थोड़ा गड़बड़ ज्यादा हो गया है योग्यता में, तो ये सब बातें होती है। सत्संग बराबर करेगा तो सब चला जाएगा, तो देखो सत्संग छोड़ने से कितने दुर्गुण आ गए, हाँ, और सत्संग चालू रखता तो कितने सद्गुण बढ़ जाते हैं, नुकसान हो गया है तो उसको ठीक करना है।
મમ્મી બહુ ઓછું પકડે છે, ક્યારેક ક્યારેક વચ્ચે છોડી દે, એટલે પછી ક્યારેક ક્યારેક વચ્ચે છોડી દે, હું પડું નહીં, હું પડું નહીં ને પછી તો મને થાય કે સરસ હવે હું જલ્દી શીખી જઈશ થોડીક દિવસોમાં, ભાઈશી તો એમાં નાની નાની વસ્તુમાં મીઠાશ તો ભાઈશી વધારે નથી પકડાતું, અને ભાઈશી એમાં મીઠાશ વેદાય તો ભાઈશી એની પાછળનો અભિપ્રાય એમ હતો મારો કે હું ક્યાંય પણ એકલી જઈ શકું, એટલે કે કોઈની માટે રો કેવું ન પડે કે તમે મને મૂકી જાઓ ને એમ કરી જાઓ ને એમ, ભાઈશી તો એમ, અને ભાઈશી મને થતું હતું કે ફરવા એટલે મળશે, કોઈનો લઈ ન જાય તો હું એકલી પણ જઈ શકું, ભાઈશી એવા બધા ભાવ થાય, અને ભાઈશી એટલી એટલા માટે મને મીઠાશ પણ આવે છે જ્યારે હું સાયકલ બરાબર શીખતી હોઉં ત્યારે, પછી નો આવે એની માટે શું કરવું,
કઈ પ્રયોજન ભૂત નથી સાયકલ શીખવી, એમ લેવું આ ઉંમરમાં આટલી ઉંમરમાં સાયકલ શીખવી કઈ પ્રયોજન ભૂત નથી, અપ્રયોજન ભૂતમાં રસ લેવાથી નુકસાન થાય, એમ લેવું
પછી, અને તમે કીધું તું કે જમવામાં રસ નો આવે અને પ્રયોગ પણ કીધા હતા બે ત્રણ, પછી એમાંથી મને પછી એક બે ત્રણ વસ્તુ છે એની ઉપર હું, પછી તમે કીધું તું કે અભિપ્રાયથી લડવાનું, પછી અભિપ્રાય તો પકડાય પણ પછી જે વિરુદ્ધ અભિપ્રાય હોય છે ને બીજો અભિપ્રાય પછી જો વધારે કરી જાય છે એટલે હું ફાઇટિંગમાં હારી જાઉં છું, પછી નથી થતું,
પ્રયત્ન ચાલુ રાખો, ભલે હારી જવાય કોઈ પ્રયત્ન કરો,
ને પછી તમે કીધું તું માન માટે કે થોડુંક વિચારવું જોઈએ, તો થોડીક વાર વિચાર્યું તું, પછી એમાં એમ લાગતું હતું કે આ લોકો માન આપે તો એટલું નથી, પણ જ્યારે આપણે આત્મકલ્યાણ કરી લેશું ત્યારે આપણને તમે કીધેલું કે ત્યારે આપણને તીર્થંકર ભગવાન પણ માન આપશે, તો મને થયું ત્યારે કે એની કિંમત વધારે છે એમ,
એમ જ છે
પછી પછી, એટલે સંસારમાં કોઈ માન આપે તો એનું પછી વધારે અસર ન થવી
જોઈએ, એ તો કલ્પના છે ખાલી અહંકાર વધવાની,
અને વૈશી એમ પણ અમારે પોતાના પણ દ્રષ્ટાંત આપતા હતા ને મને કહેતા હતા, તો પછી ત્યારે બહુ લાગતું હતું કે આ બાજુ મેં ખોટું ન કરવું છે, પછી પણ તો છેલ્લે તો મને એ જ આવતું હતું કે પાપા મને આટલા વર્ષથી પ્રોમિસ કરે છે કે તને કમ્પ્યુટર, પછી અબાઉટ 4-5 સાલ થઈ ગયા છે પ્રોમિસ કરતા, દર મંથ પ્રોમિસ કરે કે નેક્સ્ટ મંથ લાવી દઈશ, નેક્સ્ટ મંથ લાવી દઈશ, નેક્સ્ટ મંથ લાવી
દઈશ, હવે તારે એમ પૂછું કે પાપા તમારે પૈસાની સગવડ થાય ત્યારે લાવજો, સામેથી કહી દેજે સરળતાથી, તો સરળતા તો તારામાં સારી જ છે, સારા તારે સામેથી કહી દેજે કે તમને જ્યારે પૈસાની સગવડ થાય ને ત્યારે લાવજો, હું આગ્રહ નહીં કરું, હું જીદ નહીં કરું, બસ જો પછી શું બધી દર્દ આવે છે. અને હવે તમે ગમે તેમ કરશો તો હું સત્સંગ નહીં છોડું, અને સત્સંગ છોડવાની ધમકી પણ નહીં આપું, એમ પણ કહી દેજો. બરાબર,
એના પ્રત્યે દ્વેષ ના પરિણામ છે, મેં કઈ ન કર્યું અને એવી રીતે બેસી તો એ વખતે કઈ હેલું નતું. બેસી તો જયારે હું કાલે સ્કૂલ થી છૂટી તો એક છોકરીએ આગળ પ્લેસ રાખેલી તો એ નહોતી આવવા દેતી. પછી તો ત્યારે આકુળતા થઈ ગઈ, ત્યાં હું કરવાના થવા દેતી અને પ્લેસ રાખી તો ક તો પણ. પછી ત્યારે એ આકુળતામાં જોડાઈ ગયે જવાયેલું એ વખતે.
પછી ગયા ને વૈશી ઘરે તો મીરાભાઈ કીધું કે મેગી બનાવી દે, મેગી બનાવી દે.
શું બનાવી
દે? મેગી, મેગી આવે ને પછી એ કે બનાવી દે. એટલે પછી મારે ટાઈમની શોર્ટેજ હતી, 5 વાગે પાછું વોકિંગમાં આવવું હોય ને તો એટલે પછી હાર્ડ એન્ડ ફાસ્ટ નહોતું. એણે એવું નહોતું કીધું બનાવી દે, છતાં પછી હું બનાવતી હતી. એણે કીધું એકવાર બનાવી દે. એટલે પછી બનાવતા બનાવતા ખ્યાલ ગયો કે મારા પણ કારણે જે એને કીધું ને મેં તરત બનાવી દીધી ને, ટાઈમ ની શોર્ટેજ હોય છે, છતાં જે કર્યું એ પછી મારા પણ કામ કરતું હોય ને એવું પછી લાગતું હતું. ત્યારે પછી ત્યારે ખાલી એટલું થતું કે આ ખોટું થાય છે, આવી રીતે ના થવું જોઈએ, એટલું પછી થતું હતું કે નુકસાન થાય છે તને.
એવા બધા વિચાર ચાલે છે, એવા બધા વિચાર ચાલે છે. પ્રયોગમાં તો જોવું પડે છે કે ત્યાં હું છું કે નથી, કે નથી તો કેમ લાગે છે. ખાસ કરીને બીજા ઉદયો વખતે કેવા પરિણામ રહ્યા એ થોડું પણ લેવું જોઈએ. પરિણામની પરીક્ષા ઉદય વખતે છે. આમ આપણને આટલો સત્સંગ મળ્યો હોય એટલે વિષય સ્પષ્ટ હોય, ઉદય વખતે એ સમજણ કેટલી લાગુ થાય છે, કેટલું એનું એપ્લિકેશન થાય છે એ સમજણની યથાર્થતાનો ત્યાં આંક આવે છે. એટલે બીજા ઉદય ચાલ્યા હોય, ભલે રૂટીન ના હોય તે પણ, ત્યાં પણ કેમ કેમ કેવા કેવા પરિણામ ચાલ્યા એની નોંધ
સવારે સત્સંગ ભવનમાં હતા ત્યારે જે સમય જયંતિની ડેટની વાત ચાલતી હતી ને, સવારે સત્સંગ ભવનમાં કેટલા સમય જયંતિ છે એની જે વાત ચાલતી હતી તો મેં વચ્ચે ડપકું મૂકી દીધું કે 84 એમ મેં જે કીધું એટલે એ જે મારે તો કઈ વખતે કોઈ પ્રયોજન નહોતું છતાં મેં એ રીતે પરલક્ષ કરીને એ જે વચમાં હું બોલી એટલે એ મને એમ લાગ્યું કે મારે આ રીતે મારે શું પ્રયોજન હતું એ વચ્ચે બોલવાની કે પરલક્ષ કરવાની એ રીતે
84 એટલે
કવર પાછું આપે છે મેં હું બોલી કે નેગેટિવ ખરાબ થઈ જશે કવર હમણાં ન આપવો મારો આશય એ હતો પણ એ એકચ્યુઅલી ખરેખર તો એ જોતા હતા પણ એ રીતે પણ એ વખતે એને જે મેં કહેવાનું થયું કે તમે ખરાબ થઈ જશે એટલે મારું કે એટલે કહેવાનું એમ છે કે મારું આ રીતે જે પરલક્ષ થઈ રહ્યું છે કે આવી રીતે હું જે બીજાના ઓલામાં વચ્ચે જે ડબકું મૂકી દઉં છું કે કઈ પણ કહું છું
ભાવના એટલી ન હોય આગળ એટલું ન વિધા હોય એટલે અપ્રયોજનભૂત વિષયમાં માથું મારવાનું ચાલુ રહ્યા કરે કેમ કે પ્રયોજનનો એટલો દ્રષ્ટિકોણ સાધ્ય ન થયો હોય અથવા એટલો તીક્ષ્ણ ન હોય મુમુક્ષુની ભૂમિકામાં પ્રયોજનના દ્રષ્ટિકોણની જેટલી તીખાશ આવે એટલો ફાયદો છે આપણી વિચારધારામાં અને આપણા અભિપ્રાયમાં પ્રયોજન ઉપર બહુ વજન જવું જોઈએ એમાં મારું પ્રયોજન કીધું મને શું પ્રયોજન છે દરેક વાતમાં ધ્રુવ કાંટાની જેમ યંત્ર હોય છે ને ધ્રુવ કાંટાનું અને ગમે એમ ફેરવો એટલે કાંટો ઉત્તર બાજુ જ આવે ગમે એમ ફેરવો કાંટો ઉત્તર બાજુ જ આવી જાય હુકા યંત્ર એને કહે છે એ જોયું હશે એને ખબર હશે એ ગમે એ બાજુ ફેરવો એ કાંટો પાછો ઉત્તર બાજુ જ રહે એવો એક પ્રયોજનનો દ્રષ્ટિકોણ ધ્રુવ કાંટા જેવો થઈ જવો જોઈએ નહીતર જાણે અજાણે નુકસાન ઘણું થાય અને નહીતર જે વાત સામે આવે આ તો શું છે ઉદય છે બધો એના હાથમાં તમે કવર જોયું તમારા ઉદયમાં એ વાત આવે એ જ વખતે તમારો ખ્યાલ હોય કે મારે પ્રયોજન શું આમાં તો કાંઈ માથું મારવાનું મન ન થાય અને પ્રયોજનનું ધ્યાન ન હોય તો ગમે ત્યાં માથું મારવાનું મન થઈ જાય આ કારણ છે એટલે ખાસ જે ધ્યાન રાખવા જેવું લક્ષમાં લેવા જેવી વાત એ છે કે દરેક વખતે પ્રયોજનને સંભાળવું દરેક વખતે પ્રયોજનને સંભાળવું મારું શું પ્રયોજન મારે શું પ્રયોજન છે આપણું પ્રયોજન ન હોય તો ઉપેક્ષા કરી નાખવાની પછી ગમે તે ઉદય સામે આવતો હોય ગમે તે પ્રકાર સામે આવતો હોય આપણું પ્રયોજન નહીં એટલે આપણે ઉપેક્ષા કરી નાખવાની તો જ બચી શકાય નુકસાનથી અને તો જ મુમુક્ષુની ભૂમિકાનો વિકાસ પણ થાય વિકાસનો આધાર આ એક પ્રયોજનના દ્રષ્ટિના દોર ઉપર જ છે બીજી રીતે નથી એ ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત છે પછી વાત નાની હોય કે મોટી પણ અમથું અમથું માથું મારવાનું મન થશે કેમ કે પ્રયોજનનો દ્રષ્ટિકોણ જ નથી આપણો એટલે અમથું અમથું માથું મારવાનું થઈ જશે વગર પ્રયોજને માથું મારવું એટલે નુકસાનને નોતરું દેવું બીજું કાંઈ નથી. અને આપણા વિકાસને રૂંધવો, બસ આટલું બને. અને આટલો આટલો સત્સંગ મળ્યા પછી તો જરાક એ વસ્તુ આવવી જોઈએ.
મારી ફ્રેન્ડ્સ કઈ ગેમ રમતા હશે, મેં પણ એમને પૂછ્યું કે તમે લોકો શું રમો છો, તો એ લોકોએ કીધું કે અમે ઝીપ ઝાપ ઝીપ રમીએ છીએ. મને નહોતી ખબર કે આ કયું ગેમ છે. મને લાગ્યું કે એક દિવસ જોઈએ આ શું ગેમ છે શું છે. તો હું પણ એમની આ રમવા માંડી. પછી પહેલામાં આઉટ થઈ ગઈ, પહેલી જ વારમાં આઉટ થઈ ગઈ. એટલે વૈશી એમ કે વગર પ્રયોજને આ બધી તમામ હું પણ ડબકું મારું છું. વૈશી કઈ પ્રયોજન જ નહોતું એમને પૂછવાનું કે શું રમો છો.
હવે પછી એનો ખેદ કેટલો થયો
વૈશી. પછી એમ થતું હતું કે આવું ન કરવું જોઈએ, પ્રયોજન ન હોય તો શું કામ પૂછીએ છીએ.
એની
પછીની પીરિયડ માં થોડુંક થતું હતું કે આવું મન ન કરવું જોઈતું હતું.
લાઇટલી નહીં
વૈશ્વિક જેમ કે એને ખેદ
હળવું લ્યો તો ફરીને થઈ જાય, પાછું હળવું લ્યો તો ફરીને થઈ જાય. હળવું નહીં લેવાનું.
પછી આજે સાંજે મમ્મીએ પહેલી વાર કંઈક ડીશ બનાવી હશે. મમ્મીએ કીધું ઢોકળા બનાવ્યા છે, પણ એની બે 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 આઈટમ બનાવી છે. એક વેજીટેબલ ઢોકળા અને એક ઢોકળા બનાવ્યા છે. પછી તો વેજીટેબલ ઢોકળામાં ઢોકળાની વચ્ચે કોબી હતું. કોબી પછી તો એ મેં ક્યારેય ખાધું નહોતું. તો પહેલું વટકું ખાધું ને પછી ત્યારે તરત અનિષ્પનું થઈ ગયું કે આ વેજીટેબલ હારે ઢોકળા કોને ગમવાના છે, એમ મને નથી ગમતું. પછી મેં મમ્મીને કીધું કે મને વેજીટેબલ ઢોકળા નથી જોતા, તમે હવેથી નહીં બનાવતા, મને નથી ગમતું. પછી એની ઉપરથી કઈ જાગૃતિ નહોતી, હવે ખેદ નહોતો. પછી એમ કે ત્યારે ભૂલાઈ ગયું કે આમાં પ્રયોગ કરવાનું છે અને આ નથી કરવાનું. પછી એમ ક્યારે ભૂલાઈ જાય છે અને ક્યારેક યાદ આવી જાય છે. પછી નો ભૂલાય એની માટે શું કરવું. પછી મારી એવી વૃત્તિ બહુ છે ભૂલકની,
જાગૃતિ રાખવી. દરેક વખતે પ્રયોગ કરવો છે. જાગૃતિ નથી રાખતા એનો અર્થ કે આપણને આપણી પડી નથી, પણ દરકાર નથી. દરકાર ન રાખી એનો કઈ જ ખેદ થયો. એ નો થયો પછી કાંઈ નહીં.
અને હું સાયકલ ચલાવતી હતી ને તો તમે કીધેલું કે પ્રયોજન અપ્રયોજન ભૂતમાં આપણે જરૂર નથી અત્યારે, એમ કીધેલું તમે. પછી તમે કીધેલું ને કે સાયકલ ચલાવતી હતી ને તો મમ્મીએ તરત છોડી દીધી. તો બે ત્રણ વારે એમ છોડી ને તો વૈશ્ય વારે વારે પડતી હતી. બે ત્રણ મિનિટ એટલે ત્યારે જોર જોર થી વાગ, મેં મમ્મી ને કીધું કે તમે નહીં છોડવા જ વાગે છે જોર થી. વૈશી નું ત્યારે મારા પણ થતું હતું દેહ માં,
હજી તો શરૂઆતનું કામ તો કરો. એ પેલા દેહાત્મ બુદ્ધિ છોડવાની વાત ક્યાંથી આવવાની, એટલે થવાનું
તો એમાં પણ જેટલી વારી થશે એટલી વાર એનું પાપ બંધાશે. ભાઈશી, અમે હું ને મારા ફ્રેન્ડ બે દિવસ પહેલા વાત કરતા હતા, તો હવે વિન્ટર પૂરી થવા આવી, તમને વિન્ટરમાં ફૂલ પેન્ટ પહેરવું પડે ને સમજમાં હાફ, તો પછી ત્યારે એવો એમ મારો પણ ભાવ હતો ને, અમે બે આમ ડિસ્કસ જ કરતા હતા એના પર, તો મેં એમ કીધું કે આપણને ફૂલ પેન્ટ પહેરવું રાખવું જોઈએ ને, આપણા શોર્ટ પેન્ટમાં કેવો બટકા લાગે, તો પછી એમાં શું અભિપ્રાય હોય
લોકસંગમ
એ બધાને
દેખાવ કરવાનો
ફૂલ પેન્ટ પછી આમ એ મને હતો કે
તું કોણ છો? વરુણ એટલે કોણ? મુંબઈ તું કેટલા વર્ષનો હતો આવતો હતો ત્યારે, સત્સંગમાં આવતો હતો ત્યારે? 8-9 વર્ષનો હતો ત્યારે તને પૂછતા હતા વરુણ એટલે કોણ, શું જવાબ દેતો હતો? શરીર. બધું ભૂલી ગયો? 8-9 વર્ષે જવાબ એવા સરસ દેતો હતો કે વરુણ એટલે આત્મા નહીં, વરુણ એટલે શરીર, બધા શરીરને વરુણ મૂકે છે, હું તો આત્મા છું. હવે બધા ડબ્બા ગુલ થઈ ગયા. ચડી પહેરે એટલે હું કેવો લાગુ, પણ તું તું એટલે કોણ? હે, હું નાનો લાગુ? આપણે એ સમજવાનું છે, એવું સમજવાનું છે, શું સમજવાનું છે? હું આત્મા છું એ સમજવાનું, હું શરીર છું એ નથી સમજવાનું. એ તો દ્રઢ કર્યું છે. આઠ વર્ષનું તો એને પૂછીએ તો એ વિચારીને પાછો જવાબ દે, થોડી વાર વિચાર કરે પછી એમ કહે નાના હું તો આત્મા છું, શરીર છે હું નથી, હું તો આત્મા છું. ભૂખ કોને લાગે છે તો વળી પાછો વિચાર કરે, શરીરને લાગે છે એમ કહે. ત્યારે એમ લાગતું હતું કે બહુ સારું આગળ નીકળી જશે, પછી પછી ગડબડ થઈ ગઈ છે. બહુ સત્સંગ છૂટી ગયો, ભાઈબંધ દોસ્તારના કુસંગમાં ચડી ગયો, અને રખડપટ્ટી બહુ થઈ ગઈ ભાઈબંધ દોસ્તાર સાથે. પછી આ બધું આ ભૂલાઈ ગયું બધું. હવે સત્સંગમાં આવે તો પછી કઈ વિચાર કર્યો છે? સત્સંગમાં આવે તો આવે છો, હવે શું વિચાર કર્યો છે? આવે
બશેરા જગરભાઈ સાથે વાત થઈ હતી ને ત્યારે તો આમ પોતાને એક્ઝામ્પલ્સ પણ આપતા હતા, એટલે ત્યારે તો આમ લાગતું હતું કે મને આ બધી ડિમાન્ડ ન ઊભી કરવી જોઈએ ને સત્સંગમાં આવવું જોઈએ, કારણ કે સત્સંગ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. પછી ત્યારે એવું લાગતું હતું. પણ બાશી જે છે ને જે હોવું જોઈએ ને કે
હું મારી માટે આવું છું, મને બીજું કઈ નથી કરવું, આત્મકલ્યાણ જ કરવું છે. પછી
એવું નથી, આત્મકલ્યાણ જ કરવું છે એવું નથી. હજી બધી ખૂબ મોજ મજા મસ્તી મજા કરવી છે. પછી સત્સંગનો લાભ ક્યાંથી થવાનો?
उस समय ऐसा लगा कि बेमतलब की उपाधि अपने लिए बढ़ाना है, क्योंकि उस पर आयरन वगैरह भी करवानी पड़ती है, और फिर उसको देने जाओ लेने जाओ तो ऐसा लगा क्यों फालतू की उपाधि में पड़े. लेकिन फिर इसके पीछे आलस का भी भाव पकड़ में आया कि आलस के कारण भी ऐसा परिणाम चला. इनको पहनने में कहीं मतलब अंदर से परिणाम भी नहीं चलता है, कहीं भी बैठ जाओ कहीं भी कैसे भी कर लो, और उसमें थोड़ा परिणाम भी चलता है, और सावधानी भी उसमें रहती है ज़्यादा. उसमें सावधानी भी रहती है. तो ऐसे करके दोनों तरह के परिणाम पकड़ में आए थे. दोबारा ऐसा चला कि शरीर पर कपड़े तो पहनने कैसे भी पहन लो क्या फर्क पड़ता है उससे. तो फिर लास्ट में ऐसे ही आया कि बेमतलब की उपाधि मोल लेना है. અપરિણામી તો અંજાને હે, અપરિણામી છે તો અંજાને હે. તો અપરિણામી કો દેખેંગે કૈસે? वो तो कल्पना मात्र बात होगी, जो सुनी है वही कल्पना बना ली. तो अपरिणामों को जानने के लिए पहचानने के लिए हमारा प्रयास होना चाहिए. वो प्रयास हम करते हैं कि नहीं करते हैं? क्योंकि पहचान तो परिचय बिना होती नहीं किसी की. उसका तो एक ही तरीका है पहचान होने का, तो एक ही तरीका है, दूसरा तो कोई तरीका है ही नहीं. तो हम हमारे स्वरूप को पहचानने के लिए हमारे भावों का परिचय हम किस प्रकार से करते हैं? परिणामों को देखने से परिणाम सुधरता नहीं है, वो सिद्धांत तो बराबर है, परंतु स्वरूप को पहचानने के लिए कौन सा तरीका है? क्योंकि स्वरूप का अवलंबन लेने से परिणाम सुधरेगा. स्वरूप को देखने से मतलब अवलंबन लेने से परिणाम सुधरेगा. लेकिन देखे कब? कि पहचान होवे तब. पहचान होने में लक्ष्य होता है, लक्ष्य में आता है. तो उसके लिए जो हमारे पास कौन सा परिचय करने का हम प्रयोग करते हैं वो बात हमें समझनी है. इसलिए ज्ञानियों ने एक पूरी योजना बनाई है इसकी. इस योजनाबद्ध काम करना है हमको. बाकी सुनी सुनाई बात से कोई कल्पना करने से फायदा नहीं है, ऐसे ही समय निकल जाता है. तो परिणाम को देखने से परिणाम सुधारने का वहाँ अभिप्राय नहीं है, वहाँ तो स्वरूप को पहचानने का अभिप्राय है. सत्संग स्वाध्याय में भी हमारा ये अभिप्राय कि हम हमारा स्वरूप को कैसे पहचाने, ये तो एक माध्यम है, इतनी सी बात है। हमको जो काम करना है वो तो स्वरूप को पहचान करने का है। जहाँ तक पहचानेंगे नहीं वहाँ तक वो दिखने में आएगा नहीं, अवलंबन में आएगा नहीं, तो परिणाम सुधरेगा नहीं। तो पहचान के लिए हमको परिचय में आना पड़ेगा, तो परिचय में आने के हिसाब से अवलोकन का प्रयोग होता है। और अवलोकन का प्रयोग पूर्णता का लक्ष्य किए बिना किसी को नहीं होता। पूर्णता का लक्ष्य शुद्ध अंतकरण बिना नहीं होता, और शुद्ध अंतकरण परिभ्रमण की चिंता वेदना बिना नहीं होता। इसलिए ये पूरी योजना है, और ये सभी अनंत ज्ञानियों की अनुभव सिद्ध योजना है। तो कृपालु देव ने उसको ज्ञानी का मार्ग है ऐसा बताया है। क्या बताया? ये ज्ञानी का मार्ग है। ज्ञानी का मार्ग मतलब क्या कि संप्रदाय में इस पद्धति से, इस योजना से कहीं भी लोग आत्मकल्याण करता है ऐसा दिखने में नहीं आता। संप्रदाय में तो हर एक संप्रदाय में रूढ़ी हो गई, कहीं सामायिक प्रतिक्रमण की, कहीं पूजा भक्ति की, कहीं व्रत त्याग की, कहीं शास्त्र स्वाध्याय की, कहीं कई प्रकार की। बस एक रूढ़ी चल जाती है तो रूढ़ी में लोग आ जाते हैं, इससे तो कोई आत्मकल्याण नहीं होता। इसलिए ये दर्शनों को उपशम हो जावे वहां तक कमजोर करने की ये योजना है। इसलिए आखिर में दर्शन वो कमजोर होता है, उपशम होता है, और सम्यक दर्शन की प्राप्ति होती है। ये बात है। ये शब्द से ये सावधानी सूचक है। हूँ ज्ञान मात्र छू, ज्ञानमा पोतापणा ने सावधानी थी जे पकड़ावे तो जुदू पड़े, विकल्प थी पण जुदू पड़े, अने देहादीनी जे प्रक्रिया छे, फीलिंग छे, ठंडी गर्मी के बीजू काई पण खाटू खारू બધાથી ભિન્નતા તો જ આવે, નહીતર ભિન્નતા ન આવે। શું છે કે છે ભેદ જ્ઞાનનો પ્રયોગ, ભેદ જ્ઞાનનો પ્રયોગ અવલોકનના પ્રયોગની મેચ્યોર્ડ પોઝિશન એવા વિના ન આવે। એટલે સતત અવલોકન ચાલતું હોય, અને એ સતત અવલોકન સારો એવો લાંબો કાળ ચાલે, મહિનાઓ સુધી, અને મેચ્યોર પોઝિશનમાં આવે, પછી આ પકડને આ ભેદજ્ઞાન આવવાની સંભાવના છે। એ પહેલાં ન આવે, એ પહેલાં તમે કરવા જાઓ તો થોડા વિકલ્પ ચાલે, થોડું કંઈક ઠીક લાગે, પણ એમાં કાંઈ આગળ ચાલવાનું નહીં। કેમ કે જે અવલોકનની ભૂમિકા છે એ જેટલી પૂરી થઈ હોય એવી પરિસ્થિતિ આમાં નથી। એટલે અત્યારે વિજ્ઞાનના પ્રયોગ કરતા અવલોકનમાં સતત રહેવું એ વધારે ઇષ્ટ છે, અને એ કેવું ચાલે છે એ જોયા પછી આપણે એના ઉપર થોડી ચર્ચા કરીએ।
એમાં જે અભિપ્રાયમાં તો આપણે નક્કી કરી લઈએ કે મારે હવે કોઈ પણ પ્રકારે કોઈ બી જગ્યાએ મારે મારા પ્રયોજન વગર માથું નથી મારું, પણ જે વિચારધારામાં જે વાત લીધી તો એમાં ખાસ શું કેવું છે?
એટલે જે જે વિચારો આવે, જે જે વિકલ્પો ચાલે, એમાં પ્રયોજનનો દ્રષ્ટિકોણ સાંકળીએ છીએ કે નથી સાંકળતા, સાંકળવો જોઈએ. ન સાંકળતા હોય તો સાંકળવો જોઈએ, નહીંતર તમે પ્રયોજનભૂત છે ને અપ્રયોજનભૂત છે એ કેવી રીતે જુદું પાડો, અને જુદું પાડીને કેવી રીતે મુખ્ય ગૌણ કરો જુદું પાડ્યા વિના? તો પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત જ ન પકડાય તો એને મુખ્ય ગૌણ કરવાનો પ્રશ્ન ઊભો નથી થતો, એમ થઈ જાય. એટલે પછી શું થાય, પાછળથી ખ્યાલ આવે કે આમ પરિણામ થયા હતા, આમ ચાલ્યું હતું, શું અર્થ? એથી કોઈ ફાયદો તો થવાનો નથી. આપણે પરિણામની વાતો લઈએ છીએ એટલે એટલું ચાલે છે, એ ન ચાલે તો એટલી ખબર નહીં પડવાની, એવી ભૂમિકા છે. એટલું એ બધું આ દિવસ અધરથી જ જવાનો, જે જે પરિણામ ચાલશે એમાં બધા અધરથી જવાનો વાત. તો આટલો આપણે પ્રોગ્રામ રાખ્યો છે અડધી કલાકનો, એમ થાય કે ચાલો કંઈક કહીએ, પણ એથી જે ફાયદો કેવી રીતે થાય? જો પ્રયોજનની મુખ્યતા ન હોય અભિપ્રાયમાં કે વિચારમાં તો ફાયદો નહીં થાય. એટલે એ વાત સમજ્યા પછી હવે આપણે પ્રયોજન કે સાથે રાખ્યું છે કે નથી રાખ્યું એ વાત હવે ફરીની ચર્ચામાં આવવી જોઈએ, કે રહ્યું કે ન રહ્યું, રહ્યું કે ન રહ્યું, ન રહ્યું તો શું કરવા, ન રહ્યું, રહ્યું તો કેવી રીતે રહ્યું, નેક્સ્ટ ડિસ્કશનમાં એ આવવું જોઈએ.
આજ તો ભાઈ એમ તો પ્રયત્ન સારો ચાલ્યો કે ક્યાંય પણ એમ જરાક બી વિકલ્પ ઉઠે તો તરત જ એમ મમ્મી મારે એમાં શું પ્રયોજન છે, તરત એ ત્યાં જઈ તો ઉઠે પહેલા જ કાપવાની શરૂઆત થઈ ગઈ હતી.
સત્સંગ પછી ઉઠીને ત્યારે દુખવા માંડો બહુ, પછી તો જમણા પગ પર ઊભી રહું ને તો ત્યારે યાદ આવી જાય કે હજી શરીરમાં મોં વધારે કરવો છે એમ લઈને હું ડાબા પગ પર ઊભી રહેતી હતી. પછી હું સવારે ઉઠી એટલે જમણો પગ દુખવા માંડો, પછી એ વખતે પણ જમણા પગ પર ઊભી રહેતી હતી. પછી અને અત્યારે આવતા હતા ત્યારે એક પગ મારો આખો લબડતો હતો ને એક પગ પર આખું મારું વજન હતું. પછી તો એ વખતે એમ થતું હતું કે સારું છે જે પગ દુખે ને એના પર જ મારું આખું વજન છે. પછી બીજું આજ સવારે બસમાં અમે સ્કૂલ છૂટી પછી અમે આવ્યા ને બસમાં તો એક છોકરો મને કહેતો હતો કે અંદર જા, મેં કીધું એક મિનિટ હું અંદર વહી જાઉં પછી તું બેસ જા, તો એની પાછળ વરુણ જ હતો. પછી તો ત્યારે એ બોલ્યો કે તું આ તો અક્કલ, એ છોકરાને કીધું કે આ તો અક્કલ વગર નિશાની આ બેસે જ નહીં. પછી તો ત્યારે
અક્કલ વાળા એમ કીધું.
પછી તો અંદરમાં ગમવા માંડ્યું કે હાશ જો પુણ્યનો ઉદય આવી ગયો તારે, આવતો નતો ને.
પુણ્યનો ઉદય કેવી રીતે ગયો તે?
પછી એમાં આપણા અહમને ઠેસ પહોંચે એની બદલે આ વખતે નહોતી પહોંચી.
પછી એને બે ત્રણ દિવસથી એને પકડે છે.
તો બાઈશી એમ વાર ઘડી એને મને એમ કીધું, એને પહેલી વાર છોડી દીધું, એને કીધું તારી કઝન સિસ્ટર છે એટલે છોડી દઉં છું. પછી પછી બીજી વાર કીધું, એને કીધું કે તારી કઝન સિસ્ટર બહુ તોફાન કરે છે એટલે તું એને કહી દઉં. પછી પછી આજે એને ત્રીજી વાર પકડ્યું હતું એટલે પછી મેં એને આમ કીધું, મારા જે ફ્રેન્ડ હતો ને
નીતિન,
ક્લાસમેટ
પહેલા તો તમે બીજું નામ દીધું હતું.
બેસી જયારે જયારે લાઈન માં ઉપર આવતો હોય ને બેસી ત્યારની વાત છે ને, એક એક ટાઈમ તો ક્લાસ માં જ હતી ઉપર.
બરાબર છે.
બસી ઓલો જે મોનિટર છે ને ઈ આને પકડે છે તો એને બે વાર છોડી દીધું, પછી આજે ત્રીજી વાર એને કઈ કીધું નહીં એને બુજાને, પછી તો ત્યારે એને મને આવીને કીધું.
હમણાં તો તું એમ કહેતો હતો કે એને પકડે છે
ભાઈશી એટલે ઈ ઓલો છોકરો એને પકડે છે. ભાઈશી હું નહી હું નીતિન. મેં એટલા માટે કીધું તું પોતાને શું સમજે છે પછી, કારણ કે ત્રણ વાર એક વાર એને પૂછ્યું પણ હતું નીતિને કે વાય આર યુ ડુઈંગ લાઈક ધીસ, આઈ સો યુ યેસ્ટરડે ઓલસો એન્ડ આઈ લેફ્ટ યુ. તો પછી એને કીધું કે આઈ એમ નોટ ડુઈંગ એનીથિંગ, દે આર પુશિંગ ફ્રોમ ધ બેક. પછી પોતે મસ્તી કરીને વાત કરતી હોય અને એમ કહે એટલે મેં એને એમ કીધું.
સાચી વાત છે.
કાલે તો થયેલું.
બસ માટે આવી રીતે શું કર્યું, મોનિટર પણ હું કર્યું, શું કર્યું.
નીતિને મને એમ કીધું, નીતિને કીધું તું મને,
એને ભાઈબંધ એને એમ કીધું છે કે આમ થાય છે,
તારી કઝિન સિસ્ટર,
તારી કઝિન સિસ્ટર છે એટલે હું જવા દઉં છું, એટલે વચ્ચે પીડ્યો. એમાં શું તારે કરવું જોઈએ ખબર છે, તારા ભાઈબંધ નું એકલું માનવાનું નહીં, પૂજાને પૂછી લેવાનું કે આ તારે વિરુદ્ધ આમ ફરિયાદ કરે છે, બરાબર છે, પછી શું કહે છે, પછી અકલવાળી કે અકલ વગરની નક્કી કરવાનું, એ પહેલા નહીં નક્કી કરવાનું, સમજે ને. બસ એવું હોય કોઈ પણ વાત આપણને કહેવામાં આવે. ના એ કે મને ન લાગ્યું એમ કે છે ખોટું, સારી વાત તો એ છે કે એને ખોટું ન લાગ્યું, એને જોયું કે મારું અપમાન થાય છે, મારું અહંને ઠેસ લાગે છે કે નથી વાગતી, એમ એને જોયું એ વખતે પોતાના, તો એને અહંને ઠેસ નહોતી વાગી, એ સારું થયું એમ વાત છે. સાંભળ્યું હતું તેમણે એને શું કીધું તો છે. એ તો સારું છે, એટલે પૂછું કેવી રીતે તે ગણ્યું એમ, એ તો સારું.
કે આપણે
એને કર્યો તો ખરો. પણ એ 10 વખત ના પાડે ત્યાં સુધી આપડે પાછળ લાગી રહેવાનું, એવું શું કરવા કરવું? પછી ગમે ત્યારે પૂછી લેવાનું. હવે એવું નહીં કરતો ભાઈ, બસ પૂછે તારે જવાબ દઈ દેજે એટલે તારે પાછળ નહીં લાગે. પછી બતાવશ કે કોઈ વાર નથી બતાવતો? તું બતાવતો જ નથી ને? નાની બેન છે તો રાખતો હું, થોડુંક રાખ જો નહી. અને મારા મારે તો બંધ કરી દે, સમજો મારા મારે તો ત્રણ વાર એટલે તને ઓછો લાગે છે. નહીતર કેટલી વાર પગલા તારા હિસાબે? 3 જ વાર ત્યાં પગ દાબો તો, નહીતર કેટલી વાર દાબો તને? વ્યાજબી લાગે એ તો કે હું માં તો કઈ નથી કર્યું. એ તને પૂછવા આવતી હતી, એકાદ વખતે જવાબ દઈ દીધો હતો, પગ દાબાનો તકલીફ ન ઉભી થાય, તારે આકુલતા ન થાય. આકુલતા નથી લાગતી? આવું બધું તોફાન કરે તારે નથી આકુલતા લાગતી? હે, એટલું બધું તારું કઈ જાડુ ખાતું થઈ ગયું છે, સ્થૂળ થઈ ગયું છે? તમારે બેને ઝઘડાની વાત ન આવવી જોઈએ, સમજાણો? બહુ રસ લીધો છે એટલી વાત સામે આવી એટલે તરત સરસ આવવા માંડ્યો. એમાં બધા બહુ રસ લે છે, પછી સત્સંગમાં રસ નથી આવતો, બરાબર ને? નુકસાન થાય છે, ક્યાં નુકસાન થાય છે એનો વિચાર આવવો જોઈએ ને. હું તો ઇન્ટેલિજન્ટ છું કે અહીંયા અહીંયા રસ લેવાથી બીજે ક્યાં નુકસાન જાય છે એ ખ્યાલ આવવો જોઈએ.